તારીખ 14/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
જે જીવ સમ્યક પ્રકારે હી ઉપાધિ ને જાણે એટલે આત્માને હિત થાય અને સહિત થાય એવો દ્રષ્ટિકોણ એ સમ્યક પ્રકાર છે. આત્માને બાધક છે કે અથવા આત્માને અનુકૂળ છે કે એ પ્રકારે જે હિમ ઉપાધિની રચની કરી શકે તેને એ પ્રકારનું પરિણામની પદ્ધતિમાં તેની ફળશ્રુતિ રૂપે નિર્વિકલ્પ નિગ્રસનો અનુભવ કેમ કે સર્વન્યાયની નિર્દોષતા સાધતા સાધતા સર્વ પ્રકારે સર્વથા પરિપૂર્ણ નિર્દોષનું જે વિકલ્પ આત્મતત્વ છે એનો જ આશ્રય એમાં જ સમાવાનો ન્યાય ઉત્પન્ન થાય ચરમ સીમા છે. ન્યાય સ્થાપનાની સાથે વાત નથી કરી. નય પ્રમાણ વિક્ષેપ સાધક છે. ન્યાય સ્થાપના છે એ માત્ર વાદનો વિષય નથી, કથનનો વિષય નથી, પણ ન્યાયને સ્થાપતા પોતાને શું ઉપાદન કરવું, શું અંગીકાર કરવો અને શેનો ત્યાગ કરવો એને છોડવું અને એ પ્રકાર જો સમ્યક થાય એટલે આત્માને મુખ્ય રાખીને થાય, આત્મહિતને મુખ્ય રાખીને થાય તો તેના પરમાં નિર્વિકલ્પ નિગ્રસ નો અનુભવ થાય છે. સ્વાધારણ તો ઊંચી વાત લીધી છે. નિર્વિકલ્પ નિગ્રસ્તો શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય ત્યારે એમાં એનું આસ્વાદન આવે છે. જે ઉપાદે છે એ સ્વવિકલ્પ દશામાં ભેદરૂપ વ્યવહાર છે. આ છોડવા યોગ્ય છે, આ ત્યાગવા યોગ્ય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે. પ્રયોજનને લક્ષ્ય પ્રયોજનનું લક્ષ્યમાં બંને વાત આવે. પરિણામની શુદ્ધિનું લક્ષ્ય, પૂર્ણતાના ધ્યેયનું લક્ષ્ય, વર્તમાન પરિણામની શુદ્ધિનું લક્ષ્ય, પરિપૂર્ણ શુદ્ધ થવાના ધ્યેયનું લક્ષ્ય અને ત્રિકાળી શુદ્ધ સ્વભાવના આશ્રયનું લક્ષ્ય એક સાથે ત્રણ વાર જ્ઞાનમાં રહે છે ત્યારે પ્રકાશ સમ્યક ઉપજે છે. સમ્યક પ્રકાર હતો જો માત્ર પરિણામના લક્ષ્ય પરિણામ કરે અને ત્રિકાળી લક્ષ્યમાં ન રહે તો પણ એ સમ્યક પ્રકાર ત્રિકાળીનો આશ્રય કરે અને પરિણામનો ખ્યાલ ન રહે તો ત્રિકાળીનો આશ્રય છે, કલ્પના માત્ર છે. ત્રિકાળીની મુખ્યતામાં વર્તમાન પરિણામનો વિવેક એ તો સહજ વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. કેમ કે ઉપરની સપાટી છે પરિણામ, સ્વભાવ છે અંતરનો વિષય. અંતરંગમાં જતા બહિરંગનો વિવેક પણ છૂટી દેવાય, બાહ્યંગનો પણ વિવેક છૂટી દેવાય, એવું કદી બને સાવધાની તો સહન કરવું પડે. ખાલી લક્ષ્ય જોઈએ છે કે આમાં બીજી ગડબડ થતી નથી. જે અંતરંગમાં જાય છે એ તો જનાર પોતે જ કરી જાય છે, પોતે જે અંતરંગમાં જાય છે અત્યારે એના ઉપર એને ક્યાં સાવધાની રાખવી જોઈએ? એ તો બીજે જાય તો સાવધાની રાખવી જોઈએ. પર્યાય પર પદાર્થનો આશ્રય કરવા જાય તો નુકસાન, પર્યાય પોતે સ્વ પદાર્થનો આશ્રય કરે છે પછી પર્યાયને તો ક્યાં બીજી તકલીફ છે? એમાં શું બીજો દોષ ઉત્પન્ન થવાનો છે? એમાં તો દોષ ઉત્પન્ન થવાનો અવકાશ નથી. પણ ખ્યાલમાં બધું રહે છે, જેમ કે સરાણ ઉપર છરીને બહાર કાઢવા માટે ચડાવે છે તો સરાણ ઉપર લઈ જાય ત્યારે જરા ભીંસ દિવસ પણ ધારની તપાસ કરી જાય છે. ધારની ભીંસ દેવાનો સવાલ નથી, ધાર ઉપર તપાસનો પણ સવાલ છે. તો સહેજે સહેજે સ્પર્શ કરતો જાય છે, ઇશારો મારતો જાય છે, સ્પર્શ કરતો જાય છે, આ તો એટલો સ્પર્શ કરવાનો સવાલ નથી. પણ તો પર્યાય પોતે જ અંદર વળે છે. એ પદાર્થનું ભાન, પર્યાયનું ભાન ન રહે, જ્ઞાન ન રહે, એવું બનતું નથી. એવું શા માટે? એ વિષયની અંદર લક્ષ એનું રહે છે એમ સમજાવવું પડે છે, કહેવું પડે છે કે કેટલા જીવો અનુચિત પ્રકારે, અસમ્યક પ્રકારે ત્રિકાળીની સામાન્યની મુખ્યતા કૃત્રિમ રીતે કરી લે છે અને એના પર્યાયના થતા નથી હોતા. સામાન્ય વ્યવહારમાં ભૂલ કરી દે. હા, નિશ્ચયભાષીનો પ્રકાર ઉપજે છે, પછી સ્થૂળપણે તો સૂક્ષ્મપણે તો એની ભૂલમાં શું થાય છે? તો ત્રિકાળી 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 તો ખરા જ કરે છે, ધ્રુવ 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 તો કોઈ નથી કરે છે અને માને છે કે અધ્યાત્મ વધુ છે. પર્યાય છે પણ એવું નથી, એનો વ્યવહારનો વિષય પણ યથાસ્થાન એનું નામ સમ્યક પ્રકારે હે ઉપાદે નિર્વિકલ્પ નિગ્રસ્ય સ્વરૂપના આશ્રય થી કહેવાય છે. પણ હે ઉપાદેયનો પણ પ્રકાર સમ્યક હોવો જોઈએ. એક બાહ્ય વ્યવહારમાં દેવ ગુરુ શાસ્ત્રમાં દેવમાં પ્રતિમાની સ્થાપના થી માની પડતા વિચાર ત્યાંથી માનીને ખેત સુધીનો જેટલો કોઈ વિષય છે એ બધાની અંદર એનું લક્ષ તો એ હોવું જ જોઈએ કે આ આત્માર્થને અનુકૂળ છે કે આત્માર્થ પ્રયોજન સૂચો ગયો. સમ્યક પ્રકારે હે ઉપાદેયને જાણવું એનો એનો અર્થ એ છે કે સાધક જીવને નિર્વિકલ્પ થનાર જીવને પ્રયોગની ઘણી તીખી તીક્ષણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ થાય. એની અંદર બીજી ગડબડ થતી છે. જાણવાના વિષયમાં ભલે કોઈ ભૂલ થઈ, પ્રયોગના વિષયમાં એને ભૂલ થઈ શકાય. પર વસ્તુથી વિરક્તપણું સાધક છે, તેના ઉપર પર વસ્તુથી વિરક્તપણું સાધક છે, નિજ વસ્તુની પ્રાપ્તિ સાધક છે. પર વસ્તુમાં વિરક્તપણું, રક્ત એટલે રસ હોવો, એક પર વસ્તુનો રસનો અભાવ થાય, વિરક્ત થાય, એટલે એનું વ્યથિત પણ થાય અને નિર્વસ્તુની પ્રાપ્તિ સાધ્ય છે. પરવસ્તુ સંબંધિત રસ જેવો ને એવો રહે એની નિર્વસ્તુની સાધન સિદ્ધિ થાય, પ્રાપ્તિ થાય, સાધ્ય થાય એવું બનતું. તેમ કે નિજ વસ્તુની પ્રાપ્તિ નિજ સ્વરૂપના રસ વડે થાય. રસ સ્વરૂપમાં પણ જાય અને રસ પર વસ્તુમાં પણ જાય એવું રસની બાબત ના ચારિત્રની વસ્તુ ઉપરાવી જશે. પણ એ રસ વગર હોય તો એનો નિષેધ આવ્યા વિના ચારિત્રની રસ તો બધા ઘણા ગુણ આવે છે, ઘણા ગુણ આવે અનેક ગુણ. પર વસ્તુનું વિરક્તપણું છે, રક્તપણું એટલે રસ આવવું, રસ આવવું સુખ બુદ્ધિ એ કરી લે. જે રસ આવે એટલો સુખ બુદ્ધિ ઉડી જતા એ પ્રકાર ઉત્પન્ન. સુખ બુદ્ધિ પર વસ્તુમાં પણ રહે અને અનંત સુખ સ્વરૂપ આત્મામાં પણ સુખની બુદ્ધિ રહે, બે વાત કરતી. કેમ કે બે જગ્યાએ સુખ નથી. સુખ એ પોતાના નિજ સ્વરૂપમાં છે અને પર પદાર્થમાં કિંચિત માત્ર નામ માત્ર પણ સુખ નથી. ત્યાં જે સુખની બુદ્ધિ છે એ કેવળ ભ્રાંતિ છે અને સ્વરૂપમાં સુખની બુદ્ધિ છે એ નિર્ભ્રાંત દશા. ભ્રાંતિ પણ રહે, નિર્ભ્રાંતિ પણ રહે, બે વાત કરે. જાગતો પણ હોય અને સ્વપ્ન પણ આવે, બે વાત કરે. એટલે જે રક્તપણું છે, પર વસ્તુમાં રક્તપણું છે એ પર પદાર્થની સુખ બુદ્ધિ એ કરીને છે ત્યાં સુધી નિજ સ્વરૂપની પ્રાપ્તિ ન હોય. કેમ કે પહેલા સુખ બુદ્ધિ જાય છે, પછી ભેદ જ્ઞાન કામ કરે, ભેદ જ્ઞાન ચાલે છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ પણ રહે અને ભેદ જ્ઞાન પણ થાય. અભ્યાસ કરે એટલે તો સફળ થતો નથી, રોજ કરવા છતાં અને વર્ષો સુધી તત્વજ્ઞાન નો અભ્યાસ કરવા છતાં સફળ શું કરવા છે? કારણ શોધવું જોઈએ. રોજ દુકાને જાય, રોજ માલ ખરીદે, રોજ માલ વેચે અને કઈ નફો ન થાય તો વર્ષમાં વર્ષની અંતે દિવાળીએ સર્વે ઉભા દે, આમાં કઈ મળતું નથી. આખું આખું વર્ષ શું કર્યું? પણ કઈ કમાણી છે કે નહીં તો જોવું જોઈએ. કેટલા વર્ષ શાસ્ત્ર નો સ્વાધ્યાય કરે તો એને અનુભવ થાય ને સમજ દર્શન થાય, કોઈ નહીં નથી. અયથાર્થ પ્રકારે અનંતકાળ પર ઉલટા નો બીજો રવાનો છે. જો કાળ જાજો જશે અને અનુભવની લાઈન મેં હાથમાં આવે અને અનુભવ પ્રત્યે આગળ વધતો એ દિશામાં આગળ વધવાની ચડતી શ્રેણી નહીં મળે પરિણામ ઉતરતી શ્રેણીમાં આવતા વાત નહીં. આ એક નિયમ છે, પાછળ આ એક નિયમ છે કે કાં તો તત્વજ્ઞાનને હસ્તગત કરનારો જીવ સ્વરૂપ બાજુ આગળ વધે અને મિત્ર મુદ્દો વિચારને વાત મુદ્દો પ્રકાર લાંબા કાળે આ પરિસ્થિતિ ઉભી થાય છે. તો અનેક દ્રષ્ટાંત છે, કાળ લાંબો જાય અને જે હિત બાજુ ના એના પ્લસ પોઈન્ટ નો થાય માઇનસ બાજુ આવે આ પરિસ્થિતિ આવી મંદિર. કેમ? એનું કારણ બહુ વ્યવસ્થિત એકદમ એન્જિનિયરિંગ જેવો વિશે કે પરિણામ છે એની અંદર તત્વજ્ઞાનનો એ વિચાર કરે છે ત્યારે એ તો નિશ્ચય કરે છે. એમાં અયથાર્થ નિશ્ચય થાય તો એ ગ્રંથ જેમ કાળ જશે એ ગ્રંથ છે, અયથાર્થતા ગ્રંથ છે. શરૂઆતમાં સૂક્ષ્મ અયથાર્થતા છે એટલે પોતાને ખબર નથી પડતી, પણ સ્થૂળ પરિણામી માં આવે છે ત્યારે ખબર પડે છે, અરે આ તો દેવનો અવિનય થઈ ગયો, આ તો ગુરુનો અવિનય થઈ ગયો, આ તો શાસ્ત્રનો અવિનય થઈ ગયો, ભગવાનનો અવિનય થઈ ગયો, બધું પછી ત્યારે બીજાને ખ્યાલ આવે છે. ને એને પણ આવું હોય તો આવે છે, એને કદાચ ન આવે બહુ સ્થળ આ બધું હોય, એટલે વિષય ગંભીર છે, કાં તો નુકસાન કરી દે છે કાં તો લાભ કરી દે છે, અને બે માંથી એક ન થાય એવું બનતું નથી. પાછું એક તો થાય ક્યાં લાભ થાય અને બે તો નુકસાન આવી નહીં, પરિણામ તો ચાલશે. દિશા બે છે, ત્રીજી દિશા નથી, કાં તો અંદર બાજુની દિશા બાજુના એના પગલા ભરાય છે, કાં તો બહારની દિશા બાજુના એના પગલા ભરાય છે. જેટલો બહાર જાય છે ભલે શુભ ઉપયોગ હોય તો હોય નીકળી આવે, અને નીચેના સ્તરમાં જાય. જેમ જેમ વિકલ્પ વધશે વિકલ્પમાં આગળ વધશે, એટલે બહુ સરસ આ તો બોલ દિવસ ઘણું ઉદાહરણ સમય પણ વિસ્તાર થાય તો તે સમ્યક પ્રકારે હે ઉપાદેવતા હે ઉપાદેવા ફેર કર્યો એ રસનું પણ એવું છે કે રસ બે બાજુનું કામ કરતા પરની જે મહાત્મા બુદ્ધિ છે જગતમાં જે જે વસ્તુ અને જે જે પ્રસંગ એની મોટાઈ રહેલી છે એની મહત્તા રહેલી છે જગતની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ તે તે વસ્તુ અને તે તે પ્રસંગની મહત્તા ગયા વિના આત્માનો નિર્ણય સુદ્ધા બરાબર થઈ શકે એમ નથી. અનુભવની વાત તો આજે છે, સ્વરૂપનો નિર્ણય થઈ શકે એમ નથી. શ્રીમદજી તો ક્યાં સુધી લખે છે કે નિર્ણય તો થઈ શકે એવું નથી, પણ એ જે સત્સંગમાં છે એ સત્સંગને પણ એ સમજી શકે, જે સત્સંગમાં છે એ સત્સંગનું એને મહાત્મા આવ્યું છે, એટલે એને જગત અને જગતના પદાર્થ વસ્તુઓ પ્રસંગો મેળવી છે. એટલે જ્યાં જ્યાં પોતાના ઉદયમાન કાર્યોમાં આ પ્રકાર હોય ત્યાં ગંભીર કાર્ય એટલું નહીં, રસને ખલાસ કરવો જોઈએ, ખતમ કરવો જોઈએ. આ રીતે કોઈ રીતે લોકો આનેથી મોટા લાગશે ત્યાંથી પાછા આવશે. આ ચીજ લોકોમાં મોટાઈનું કારણ એક તો એવો બોલ દીધો છે, લોકમાન્ય શ્રદ્ધાવાન પણ, લોકમાન્ય વિચક્ષણ પણ. આ ભાઈ તો બહુ વિચક્ષણ છે, ઘણું બુદ્ધિ છે, લોકો જાણે એ પોતાને ઠીક લાગતું હોય, અથવા આમને ધર્મશ્રદ્ધા ગણે છે એમ લોકો જાણે છે, પણ લોકોની દ્રષ્ટિમાં ધર્મશ્રદ્ધા આવવાનું કામ છે એવું બરાબર સચવાઈ રહેવું જોઈએ ને થઈ રહેવું જોઈએ. તારા માટે ઘેર છે એવી વાત એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી પર વસ્તુનો રસ જોતો નથી, નિર્ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. બોલશે કદા બીજા ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકાર સુખ સ્વરૂપ ભાષે છે એટલે છે નહીં, આભાસ થઈ લાગે છે. એવા સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જ્યાં સુધી આ જીવનો વાલક વર્તે છે, મીઠાસ આવે છે, રસ આવે છે, વાલક કો મીઠાસ કો રક્તપણ કો રસ આવડો કો, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. ભાવ ભાસન થવો, નિર્મિત થવો અસંભવિત છે. જે તત્વજ્ઞાનના સાધનથી તું સ્વરૂપનો નિર્ણય કરવા માંગે છે, કેમ કે નિર્ણય થયા વિના તો અનુભવ નથી થતો. પાર્થ ને એના અનુભવ શું છે તો 44 કાંઠામાં લઈ લીધું. પક્ષાંતિ ક્રાંત થવા માટે પહેલા તો એ નિર્ણય કરે જ નહીં. એ ભાવ ભાષણ કહો, ભાવ ભાષણ કહો, સ્વરૂપ નિર્ણય કહો, બે ત્યાં સુધી જ્ઞાન મેલું રહેશે. સંસારના પ્રસંગ અને પ્રકારમાં જ્યાં સુખ બુદ્ધિ છે, શાંતિ છે, એ રસ એવો ચડશે કે તારું જ્ઞાન મને થશે. જ્ઞાનને પોતાનો જ સ્વભાવ નહીં ભાષે, જ્ઞાનને તો પોતાનો સ્વભાવ ભાષે, પોતાનું સ્વરૂપ ભાષવા બરાબર છે. જ્ઞાનને જ પોતાનો સ્વભાવ નહીં ભાષે. પોતાનું સ્વરૂપ તો ભાષવું અસંભવિત છે, પરંતુ સત્સંગનું મહત્વ પણ તથા રૂપપણે ભાષ્યમાન અસંભવિત છે. અંદરમાં પોતાનું સ્વરૂપનો નિર્ણય નહીં થાય ને બહારમાં એને સત્સંગનું પણ યથાર્થ રીતે કિંમત આવી નથી, મૂલ્યાંકન થયું નથી. બે વાત કિંમત ઉપાદાન બે વાત લઈ લીધી છે. લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ અહીંયા સમજવાય છે, ત્યાં પ્રસંગ ને પ્રકાર લીધો હતો. બે કો આ બે એવા આવ્યા. લોક દ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટા એવાની મનાય છે, તે તે વાતો અને તે તે વસ્તુઓ, હવે એના એને એના ભેદ પાડ્યા છે. એક તો શુભાયમાન ગ્રહાદિ આરંભ, ઘર મારું બરાબર સુશોભિત રહેવું, આ એક મોટાઈનું કારણ છે. ઘરે બરાબર એને કરવું બહુ સારું. ક્યાંથી પટ્યા છે? મોક્ષને ગાઈડલાઈન આપવી છે, માર્ગદર્શન આપવું છે. અલંકાર આદિ પરિગ્રહ લોક દ્રષ્ટિનું વિચિક્ષણ પણ લોકોની નજરમાં વિચિક્ષણ દેખાવ થાય, આ તો બુદ્ધિવાળા કહેવાય વિચિક્ષણ. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ ધાર્મિક ભાવના તો ધર્મની છે, લોકો એને ધર્મી તરીકે જ માને છે. એમ જ્યાં પોતાને એવું મનાવવાનું માનવાનો જ્યાં પ્રકાર થાય, પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ ગણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ્ય નથી. આત્મહિતની જે વૃત્તિ છે, તો મને આત્માનું હિત થાય એવા પરિણામ મારા થાય તો સારું, એવું જે તમે કરવા ધારો છો. પ્રથમ તો તે વાતો અને તે વસ્તુઓ પ્રત્યે ઝેર દ્રષ્ટિ આવવી કઠણ દેખી, કાયર ન થતા પુરુષાર્થ કરવો યોગ્ય છે. બહુ ઘણું લખું છું, આ તો પત્રોમાં છું, કઠોર જ્ઞાન આવ્યું. પ્રત્યક્ષ તો કેટલા ભાવો કાઢતા છે. પર વસ્તુથી વિરક્તપણું સાધક છે, નિજ વસ્તુની પ્રાપ્તિ સાધ્ય છે. પર વસ્તુનું મહાત્મ સુખ બુદ્ધિ રસ એમને એમ રહે એવો ને એવો રહે, અને નિજ વસ્તુ સદાય એ નહીં બની શકે. પરદયા સાધક છે, વ્યવહાર ધર્મ સાધ્ય છે. પરદયા સાધક છે, વ્યવહાર કર્મ વાળો, પર દયા રહિત વ્યવહાર કર્મ હોય એ વ્યવહાર કર્મ. પંચમાવૃતમાં પહેલું અહિંસાનું દીધું, પંચમાવૃતમાં પહેલું જ વ્રત અહિંસાનું છે. અને એક ન્યાય તો જે જીવ અહિંસા મહાવ્રત પણ ચોખ્ખી પાડે તો એમાં ચારે વ્રત સમાઈ જાય. ખરેખર તો એકના ભેદે બીજા ચાર છે, બાકીના જે ચાર મહાવ્રત છે જો આ એક પરિપૂર્ણ પાડવામાં આવે તો ચાર આપોઆપ પાડવા પડે, અથવા પડાય તો આ એક પડાય, નહીતર આ એક પણ ના પડાય. આ તો જૈન દર્શન છે, સર્વજ્ઞ અનુસારી વાણી, ગંભીરતા કોઈ ગજબની છે. એક એક વાત એટલે પરદયા સાધક છે, વ્યવહાર ધર્મ સાધ્ય છે. આ વ્યવહાર ધર્મનો સરવાળો એક બોલમાં માર્યો છે. એવા તો કેટલાય સૂત્ર જેવા બોલ છે વિનાગમને વિશે, એક જ બોલની અંદર આખા જગતને આવરી દે, જગતના તમામ જીવોને આવરી દે. કે મિથ્યા દ્રષ્ટિ એટલે પર્યાય દ્રષ્ટિ, બસ આખા જગતના બધા જીવો આવી ગયા પર્યાય દ્રષ્ટિ. તો મિથ્યા દ્રષ્ટિ કોઈ એક મિથ્યા દ્રષ્ટિ લાવો કે જે પર્યાય દ્રષ્ટિ હોય, અનંત જીવો માંથી એક જીવ લાવો પર્યાય દ્રષ્ટિ કે ખતમ થઈ ગયા. એક બે ત્રણ શબ્દોમાં તો આખા જગતના જીવોને સમાવી દીધા. સર્વજ્ઞ અનુસારી માની છે. અત્યારે સર્વજ્ઞ વિદ્યમાન નહીં હોવા છતાં એના કહેનારા સર્વજ્ઞ હતા એની પ્રતીત થાય એવી માની. કેમ ખબર પડે આ સર્વજ્ઞે કહ્યું, કેમ ખબર પડી એની અનુપસ્થિતિમાં? એવી વાતો અનેક વાતો છે, એક બે ની સંખ્યાબંધ એવી વાતો છે કે જેમાં સર્વજ્ઞની પ્રતીત થાય. દ્રવ્ય દ્રષ્ટિ તો શૂન્ય દ્રષ્ટિ છે, એમાં તો દ્રવ્ય દ્રષ્ટિ જેને હોય તે, પણ આખું જગત મિથ્યા દ્રષ્ટિ છે એમ જૈન દર્શન કે છે. સમ્યક દ્રષ્ટિઓને અને સાધકોને બાદ કરતા જગતના અનંત આનંદ જીવો મિથ્યાત્વના સ્થાને છે, પહેલા સ્થાને. તો એ તમામ પર્યાય દ્રષ્ટિ છે, આ મૂળ પકડી લીધું. વિધિતા પછી એની ગમે એટલી હોય, એમને દર્શનના ભેદ ગમે એટલા હોય, મતમતાંતરો ગમે એટલા હોય, પણ પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ પરસમય પર્યાય મુંડા દ્રષ્ટિ, એના મુંડ દ્રષ્ટિ છે એટલે મુંડ સુંદર પર્યાય મુંડા પર સમય પ્રવચન સાર. દ્રવ એટલે સ્વભાવ, દ્રવ સ્વભાવ લેવો છે. દ્રષ્ટિ એટલે અસ્તિત્વ શ્રદ્ધાએ કરીને ગ્રહાય એનું નામ દ્રષ્ટિ છે. તો પોતાના સ્વભાવ સ્વરૂપ પોતાનું અસ્તિત્વ શ્રદ્ધાનમાં આવ્યું એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય એટલે પ્રમાણનો વિષય. પર્યાય દ્રષ્ટિ એટલે વર્તમાન અવસ્થા પૂરતો એના જેવડો જેટલો જ પોતાનો અસ્તિત્વને શ્રદ્ધાએ સ્વીકારનારો એ પર્યાય દ્રષ્ટિ. ચાલતા પરિણામ એક સમયની એક ક્ષણની પર્યાય જે એને પકડાય છે, ભેદાય છે, બુદ્ધિગ્રાહ્ય થાય છે, એટલો ને એવડો જ હું છું એવો જે એનો અનુભવ છે, મિથ્યા અનુભવ છે, સ્વીકારી શકે છે, શુદ્ધ સ્વરૂપે છે. એ વિષયમાં બેસનો બહુ સારો છે. બે ત્રણ દિવસ થી આ બોલનો વિચાર આવે છે ને, બીજી વાતમાં સમજી મૂકી જાય. હું તો અરીસાની જેમ સ્વચ્છ છું, બાસી નંબર નો બોલ છે. હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું, આ સ્વભાવ વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. વિકલ્પ મલિન છે, વિકલ્પની જાળ મલિન છે, પણ દ્રવ મલિન ન થાય. આત્મા એટલે દ્રવ, ક્યાં વજન લઈ જવું છે? વિકલ્પ છે એની ખબર છે, વિકલ્પમાં મલિનતા છે એની ખબર છે, પણ વજન નથી એના ઉપર. વિકલ્પની જાળથી આત્મા મલિન થાય. હું તો વિકલ્પથી જુદો નિર્વિકલ્પ આનંદ ઘન છું, એવો ને એવો પવિત્ર છું, અનાદિથી જેવો છું એવો ને એવો પરિપૂર્ણ પવિત્ર છું. એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ, ઓળખીને શ્રદ્ધાને ગ્રહવા લાયક, શ્રદ્ધાના ગ્રહણનો વિષય, શ્રદ્ધાને લાયક વિષય એનું આ આ અસ્તિત્વ છે. પરિપૂર્ણ પવિત્રતા, એવું ને એવું પરિપૂર્ણ પવિત્રતા, બસ એ પકડાનું તો દ્રષ્ટિ થઈ, એ દ્રગ દ્રષ્ટિ થઈ. વિકલ્પથી મલિન થઈ, મલિનતા માની, વિકલ્પથી મલિન થઈ, હું મલિન થયો, મલિનતા પણ એ પોતાને સ્વીકાર્યો, માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો. હું તો છેતરાઈ ગયો છું, એક સંસ્થાની વિકલ્પની મલિનતા પર્યાય દ્રષ્ટિથી પોતાના એ સ્વરૂપે માનીને છેતરાણો છો, ભ્રાંતિ થઈ ગઈ છે. અરીસાની જેમ જાતિએ તો સ્વચ્છ જ છો, તારી જાત તો મૂળ જાત તો પરિપૂર્ણ પવિત્ર છે. નિર્મળતાના ભંડારને ઓળખ, તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટ થશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા, નિર્મળતા જ ભરેલી છે. અંદર તો નિર્મળતા સિવાય બીજું કાંઈ નથી. જે વિકલ્પ છે એની તો ગંધે નથી અંદર, એમ કે છે, નામ નિશાન નથી એની અંદર કાંઈ. આજુબાજુમાં બે બોલતા 86 નંબરનો એવો છે, મેં એમાં અરીસાનો દ્રષ્ટાંત લીધું છે. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે તેની નિર્મળતા હોય છે, નહીતર શેમાં પ્રતિબિંબ પડશે? લાકડાના પાટિયામાં પ્રતિબિંબ નહીં પડે. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવ પરિણામ વખતે તારામાં નિર્મળતા ભરેલી છે, વિદ્યમાન છે. તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતા, એટલે તું અસ્તિત્વ છે, દ્રષ્ટિ એટલે અસ્તિત્વનો સ્વીકાર કરનાર પર્યાય, એ તારું તારી પર્યાય વિભાવમાં તન્મય થઈ જાય છે, એમાં અસ્તિત્વનું ગ્રહણ કરી લે છે કે હું આવો. તારી દ્રષ્ટિ નિર્મળ ચૈતન્યની નિર્મળતાને ન જોતા વિભાવમાં તન્મય થઈ જાય છે, એક સમયના વિભાવમાં દ્રષ્ટિ પકડાય છે. તે તન્મયતા છોડ, એ તન્મયતા કરવા જેવું નથી. એક સમયનો વિભાવ વિદ્યમાન છે અને પરિપૂર્ણ પવિત્ર એવો દ્રવ સ્વભાવ વિદ્યમાન છે, પરમાત્મા વિદ્યમાન છે, એની ઉપેક્ષા કરીને, એક સમયના વિભાવનો આદર કરીને, એની મીઠાશ લઈને, એમાં રસ રેડીને તું તન્મય થઈ જાય. એટલે દ્રષ્ટિ ક્યાંથી સવળી થાય? બે બોલ, 85 ને 86 બે લગતા બોલ છે. હા, એ તો એક ખાલી સ્ફટિકમાં જાય પડે કે અરીસામાં પ્રતિબિંબ પડે, એટલું જ એનું અસ્તિત્વ છે. એ સિવાય આખું દ્રવ સ્વભાવ, આખો દ્રવ સ્વભાવ એવો ને એવો પરિપૂર્ણ પવિત્ર છે. એને સ્વભાવ જાતિથી પોતાની જાતને જે ઓળખતો નથી, અને એને ચૂકીને ભૂલીને ખાલી વિભાવમાં જ સર્વસ્વપણે એવડો ને એટલો જ પોતાને સ્વીકારીને માનીને પ્રણમી જાય છે, તો આ પર્યાય દ્રષ્ટિકોણ છે. આ જ પર્યાય દ્રષ્ટિકોણ. ત્યાં ભાંતિ કરી બેસે છે, એને પર પ્રવેશ ભાવ કીધો છે દીપચંદજી. બહુ સરસ બોલ લીધો સાગર કે આવો ભ્રાંતિ રૂપ પર પ્રવેશ ભાવ શું કાર્ય કરે છે, કે તે સ્વસંવેદનને ઉત્પન્ન થવા દેતો નથી, સ્વસંવેદનને રોકે છે, સ્વ આત્માને સ્વસંવેદન થવામાં અવરોધક કારણ કોણ, અવરોધક ભાવ કયો છે, કે પર પ્રવેશ ભાવ, મારામાં પરનો પ્રવેશ, પરનું પ્રતિબિંબ પડતા, અને પછી એ પરને એટલો વળગે કે પર પર પરમાં મને આમ લાભ ને પરમાં મને આમ નુકસાન, મને આ પર આમ ગમે ને મને આ પર આ ગમતું નથી, ઈષ્ટ ને અનિષ્ટ એ પર પ્રવેશ ભાવ છે. એ પર પ્રવેશ ભાવ એને પરવેદનમાં રોકે છે અને સ્વસંવેદનને ઉપજવા દેતો નથી. એટલે જેને સ્વસંવેદનમાં આવવું છે એની એટલી જાગૃતિ આવવી ઘટે છે કે પરવેદનમાં ક્યાં ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, બરાબર તપાસે, તર્ક વિતર્કનો વિચારણાનો વિષય નથી આ, તપાસનો વિષય થઈ જાય છે, તર્ક વિતર્ક લડાવવાનો વિષય નથી આ, આ તપાસનો વિષય થઈ જાય છે. તો આગળ એક જગ્યાએ કહેશે કે ભાવ શ્રુત કોને કહેવું, કે જે આત્મા સાંભળ્યો, જે સ્વરૂપ સાંભળ્યું, જે નિર્દોષતાની પદ્ધતિ તે સાંભળી, એ શ્રુતનું અમલીકરણ થવું એનું નામ ભાવ શ્રુત છે. અમલીકરણ થવું, એનો અમલ થઈ જવો. કોઈ કહે છે કે ભાઈ શ્રદ્ધાંત થાય છે ત્યાં ચારિત્ર આવતું નથી, ખોટી વાત છે. ખરેખર તો અમલ થાય છે ત્યારે ચારિત્ર આવે છે, અમલ થાય છે એ ચારિત્ર છે, ને ત્યારે શ્રદ્ધાંત હોય છે, ત્યાં સુધી શ્રદ્ધાંત થતું. એક ક્ષણનો અનુભવ અનંત જન્મ મરણના ભૂક્કા બોલાવે એની તાકાત કેટલી, શક્તિ કેટલી. જે જન્મ મરણનું પરિભ્રમણ અનંત કાળથી જીવ કરતો રહ્યો છે અને કરતો આવ્યો છે, અને જે તોડવું અતિ અતિ દુષ્કર છે, અનંત કાળથી તૂટ્યું નથી માટે, એ જે એક ક્ષણનો અનુભવ જે એને તોડે, એ વાત કઈ અસાધારણ તો હવે જ ઘટે છે. એની અપૂર્વતા ને અસાધારણતા ન સમજાય તો એની જે રીતે એને હસ્તગત કરવું પડે એ રીતે એને આત્મા નહીં લેવાય. અગંભીરતાથી ગંભીર વિષયને આત્મા દેવા જાય તો એ ખોઈ બેસે એ વિષય, બીજું કઈ નહીં થાય, એનું પરિણામ નહીં આવે. જગતમાં તે કિંમતી ચીજને હાચરવી પડે છે. દસ લાખ રૂપિયાની નોટો બેંકમાં ભરવા જાય તે આમ ઉલાળતો ઉલાળતો રસ્તામાં જતો હોય થેલી ને, શાકભાજી લઈને જતો હોય રસ્તામાં એવી રીતે જતો હશે. ભારમાં કિંમતી પદાર્થ નો ભાર આવે છે કે નહીં પડે, ત્યારે આ તો જેની કોઈ કિંમત જ, કોઈ ટર્મિનોલોજી નથી એની કિંમત થવા માટે, કઈ ટર્મમાં એની કિંમત આપશે એવી ચીજ માટે જો ગંભીરતા ન હોય તો વાત તો ખલાસ થઈ જાય. એક એ વસ્તુ જળવાવાની નથી. પરદયા સાધક છે અને વ્યવહાર ધર્મ સાધ્ય છે, એક બોલમાં આખા વ્યવહાર ધર્મનો ટોટલ માર્યો છે દીપચંદજી. આગમમાંથી લીધી છે ને, પરમાગમમાંથી આ બધા મૂળિયા પકડી પકડીને બહુ ટૂંકામાં સંક્ષિપ્તમાં સૂત્રની જેમ આગળ મૂક્યા છે. સ્વદયા સાધક છે અને નિજ ધર્મ સાધ્ય છે, સામે સામે બોલ લઈ લીધા છે. પરદયા એ વ્યવહાર ધર્મ સાધક છે, નિજ દયા એ નિશ્ચય ધર્મ સાધ્ય છે. કોણ આત્માનું હિત કરે છે, કોણ આત્માને સાધે છે કે અનંત કાળથી પરિભ્રમણ કરી રહેલા એવા આત્માની અંતરંગમાં ખરેખર જેને દયા આવે છે તે જીવ આ તત્વ પામવાનો અધિકારી છે એમ. જેને હજી પોતાની દયા આવી નથી એ આ તત્વ પામવાનો અધિકારી નથી. એટલે એ પાણી ઢોળાય તો પણ એને પોસાતું નથી, ઢોળાવા દે છે, માટલું કાણું થઈ ગયું ભલે ને ઢોળાઈ જતો, ઘણું આવે બદલી નાખો. ઘી ઢોળાય તો શેનું સહન કરે, ઘીનું માટલું ફૂટે તો. આ તો અમૃત ઢોળાય છે, ઘી નહીં પણ આ તો અમૃત ઢોળાય છે. અને ખબર પડે ને ઢોળાવા દઈએ બે વાત સુધી બને. હા હા, ભાત નહીં આવે પાછો. હા મલિન ભાવ છે, ઉકોડો જ છે ને બધો. એટલે સ્વદયા સાધક છે અને નિજ ધર્મ સાધી છે. બીજા જીવોના દુઃખ જોવે તો રડી પડે એવા દુઃખ હોય છે. જગતમાં દુઃખી જીવોને જોવે તો જેનું હૃદય કોમળ હોય છે, ગઠ્ઠર કઠોર હૃદય વાળાને દીધું છે, એને પોતાને રડવાનો કાંઈ સંબંધ ન હોય તો, એમ કાંઈ સંબંધ ન હોય એની સાથે ઓળખાણ ન હોય પણ એનું દુઃખ જોઈને રડે છે. તો એના કરતાં તો તું અનંત દુઃખી થયો જો વિચારે તો, સમજે તો, અને તારી દયા ના આવે. એટલે નિજ દયા સાધક છે અને નિશ્ચય ધર્મ સાધ્ય છે. નિજ દયા વિના નિશ્ચય ધર્મ કોઈને થાય કોઈને હોય એવું બની શકતું નથી. સંવેગ આદિ આઠ ગુણ સાધક છે અને સમ્યત્વ સાધ્ય છે. આઠ ગુણ લીધા છે, સમ્યત્વના આઠ ગુણ છે ને, આઠ ગુણ લીધા છે, સમ્યત્વના આઠ ગુણ છે. સમસંવેગ આસ્થાના અનુકંપા તો પાંચ છે, પણ એ સિવાય ઉપગુણને, સ્થિતિકરણને, ઉપગુણને સંવેગ આદિ આઠ ગુણ સાધક છે અને સમ્યત્વ સાધ્ય છે. પછી એના વ્યવહાર અને નિશ્ચયના બંને ભાંગામાં એ આઠ ભેદ ઉતરે છે, આઠે પ્રકાર ઉતરે છે. નિશ્ચય છે એ બધા આત્માને આશરે ઉતરે છે, વ્યવહાર છે એ પરાશ્રયમાં જાય છે. એ વ્યવહાર અને નિશ્ચયના બંને પડખા સમુચિત થાય છે જ્યારે સમ્યક્ત સધાય છે ત્યારે, એમ કેવું. સમ્યક નો અર્થ જ એ છે કે ચારે બાજુથી શુદ્ધિકરણ શરૂ થવા લાગે અને સમ્યક છે. એમ નથી કે ઉપર ઉપર પાટાપિંડી થાય છે ને અંદરમાં ફળો એમને એમ રહી જાય છે, એવો આ માર્ગ નથી, એવો આ ઉપાય નથી. આ તો પાયામાંથી શુદ્ધિનો ઉપાય છે. એટલે તો પહેલું મોક્ષ માર્ગનું પ્રથમ ચરણ શ્રદ્ધાંતથી શરૂ થાય છે. પાયાનો વિષય છે ને એટલે શ્રદ્ધાંતથી શરૂ થાય છે. પ્રથમ ચરણ કહો કે પ્રથમ આચરણ કયો, એ શ્રદ્ધાંતથી શરૂ થાય છે, શ્રદ્ધાની પ્રધાનતાથી શરૂ થાય છે. વ્યવહારથી, નિશ્ચયથી, ચારેક બાજુથી, એટલે બરાબર ચારેક બાજુથી. દોષને સિદ્ધિ કે આડકતરી રીતે કરવો, કરાવવો, અનુમોદવો, પોષવો એ વાત જ આમાં નથી. એ વાત નથી આમાં. નિર્દોષ, પરિપૂર્ણ નિર્દોષ થવાની વાત છે. આની પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરી છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે, એમાં ક્યાંય દોષને સ્થાન હોય શકે, થાય તો એનો નિષેધ છે. બસ થઈ જાય એનો નિષેધ છે. કર્મું કરાવવું અનુભવ કોષમાં એ રીતે હોય શકે, પોતાનું કે પરનો એનો નિષેધ જ એને આવે. આ સીધે સીધી પાથરી પાકી છે. શુભાશુભ પરિણામ દોષ છે. સાધક જીવને, મોક્ષ માર્ગી જીવને શુભાશુભ પરિણામ રૂપ દોષ થાય છે ગુણસ્થાન અનુસાર. ગુણસ્થાનને છીનની મર્યાદા છોડીને નહીં, પણ એનો એને નિષેધ વર્તે છે. એનો એને નિષેધ આવ્યા વિના રહે નહીં. તો જેને સાધકની શ્રેણીમાં, સાધકના વર્ગમાં પ્રવેશ કરવો છે, એને એ લાઈનને અનુસરવું પડશે. ના ના, અમે તો હજી કઈ વિતરાગ થયા નથી, માટે અમને તો આમ હોય, અમે ક્યાં હજી પૂરા વિતરાગ થઈ ગયા છે. એ વાત મેળ નહી ખાય, સિદ્ધાંત તૂટી જશે. નિર્દોષતાની પ્રાપ્તિનો સિદ્ધાંત એમાં તૂટી જાય. વિતરાગ નથી થયા એટલે દોષ કરવાનો કોઈ અધિકાર પ્રાપ્ત નથી થતો. દોષનો એને ખેદ આવવો જોઈએ, દોષનો નિષેધ આવવો જ જોઈએ. તો જ દોષ તૂટે, તો જ દોષ હળવો થાય, તો જ દોષ મંદ થાય, તો જ દોષ અભાવ થવાની દિશા બાજુ આગળ વધાય. અને નહીતર એનું પોષણ થયા વિના રહે નહીં. કાં તો જીવ દોષને પોષે અને કાં તો જીવ દોષને નિષેધે. તમે શું કરે છે? ત્રીજું થવાનું નથી, એમાં ત્રીજું સ્થાન નથી. શું કરે છે એને તપાસી લેવું. સીધે સીધો હિસાબ છે. જાજી વાતો હોય તો ખબર ન પડે, પણ જ્યાં બે જ વાત હોય ને, બે જ દિશા હોય, ત્યાં એનો વિવેક કામ ન કરે એ બની શકતું નથી. સંઘની જીવને તો બરાબર વિવેક કરવાની શક્તિ છે, પણ પોતે ઊંઢ થઈને વિવેક ન કરે એમાં પોતાને નુકસાન છે. એ તો જે બીજાના દોષને પ્રોત્સાહન આપે છે એ પોતાના દોષમાં તો એટલી હદે જશે કે વાત મૂકી દો. એ તો પોતાના દોષમાં તો બિલકુલ દોષ નહીં. જો આને એક એક ગણું પોષણ આપતો હશે તો પોતાના દોષને 100 ગણું પોષણ આપશે કે એથી વધારે આપશે. પેલા અંદર ભાવે દોષ થી તરવું પડશે, પછી દ્રવ્ય દુઃખ થી, દુઃખ ના સંયોગો થી છૂટી શકે. ભાવે તરવું નથી અને દ્રવ્ય તરવાનો પ્રશ્ન. સંવેગ આદિ 8 ગુણ સાધક છે અને સમ્યક સાધ્ય છે. એક સમ્યક્ત્વ વિષય એવો છે, બહુ મંથન થી એનો નિશ્ચય કરવા જેવો છે. સમ્યક્ત્વ ક્યાંય નથી આવી શકતું. વિશ્વના કોઈ સાહિત્યની અંદર તત્વજ્ઞાન તો લગભગ ખલાસ થઈ ગયા. ગુરુદેવના શાસન સિવાય અત્યારે જે સંપ્રદાયમાં પંડિતો છે, દિગંબર સંપ્રદાયના પંડિતો, એની પરિસ્થિતિ જોઈએ છે ત્યારે કિંમત આવે છે ગુરુદેવ. આ ગુરુદેવ મળ્યા છે તો આટલો પ્રકાશ મળે છે. નહીંતર આ શાસ્ત્રો ભણી ભણીને જે આ દિશા છે, એ દશા આપણે શાસ્ત્ર એકલા માં ચાવત તો જે દશા થઈ જાય એ ખ્યાલ આવે ને, કિંમત થાય છે એનાથી. તો ખરેખર ઉઘાડ નથી, સૂક્ષ્મ નથી એ લોકોને એવું કાંઈ નથી. એટલે જોકે શ્રીમદજીએ તો એક આજ્ઞા લખી છે કે આગમ પરમાગમ જે ગંભીર શાસ્ત્રો છે એ જ્ઞાનીની સમીપે એનું અધ્યયન કરવું, સ્વાધ્યાય કરવો, અને કાંઈક જ્ઞાનીની આજ્ઞા એ કરવો. પરોક્ષમાં એની આજ્ઞા લઈને કરવું, પ્રત્યક્ષ જો એનો સમાગમ હોય તો નહીતર શાસ્ત્ર શસ્ત્ર થઈને કરી આવશે. જે તરવાનું નિમિત્ત છે એ તારા નાશનું નિમિત્ત. લાઈન દોરી જ મૂકી દીધી છે. કાં તો જ્ઞાનીની આજ્ઞા એ અધ્યયન કરજે, અને કાં તો જ્ઞાનીના ચરણમાં જ્ઞાનીની સમીપ વાંધી નહીં, નહીં તો તારો પત્તો નહીં ખાય. એમાં ક્રમથી તો મને યાદ નથી એટલે હું કહેલું, એવી રીતે હું કહેલું કે ચારે પડખા ચોખ્ખા હોવા જોઈએ. સમ સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા છે, પાંચ સંવેગ લીધો છે ને, તો સંવેગ છે, પછી એક વાત્સલ્ય છે, સ્થિતિકરણ છે ને ઉદ્ગોહન છે. તો સમ છે એ આત્મામાં સમાવું છે નિશ્ચયથી બધા લઈએ તો. સંવેગ ઉપશમ અંતર્મુખ થવું, સંવેગ છે સ્વરૂપ પ્રત્યે આવેગ નામ પુરુષાર્થ છે, નિર્વેદ છે બાકીના ભાવો અને દ્રવ્યો તરફનો વૈરાગ છે, ઉપેક્ષિત ભાવ છે, ઉદાસીનતા છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા સ્વરૂપનું આસ્તિક્ય અસ્તિત્વ પકડવું તે આસ્થા છે, અને નિજ સ્વરૂપ પોતાના આત્માની દયા તે અનુકંપા છે. આ નિશ્ચયમાં ઉતરે છે. એવી રીતે પોતાના આત્માને પડતો સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. પોતાના આત્મા પ્રત્યે જ વાલપ રાખવી, હિતની હિતની વાલપ, તે પોતાનું જ વાત્સલ્ય છે. ઉપગોહન અથવા ઉપગ્રહણ એવા એના બે ભેદ છે. એટલે પરની અપેક્ષાએ બીજાના દોષને બહાર મૂકવાની, અને પોતાની અપેક્ષાએ પોતાના દોષને સમ્યક પ્રકારે ગૌણ કરીને નિર્દોષતાને મુખ્ય કરવી છે. એટલી મલિનતામાં આંખો આવી જાય છે, ન લીવા છાશી બાશીમાં બોલવાય છે, એ પ્રકાર એ ઉપગોહનનો પ્રકાર છે. મલિનતા અને નિર્દોષતા બે છે, પરિપૂર્ણ નિર્દોષ એવો ને એવો પવિત્ર છે એની મુખ્યતા કરી તો તને નિર્મળ નિર્મળ પર્યાય પ્રગટ છે. એ નિશ્ચયમાં જાય છે. એક દ્વારમાં પરાશ્રયપણે વ્યવહારના જે પર્યાય છે, સમ સંવેગ નિર્વેદ વ્યવહાર આસ્થા વ્યવહાર દયા બાહ્ય વૈરાગ, એ બધું બહારમાં જાય છે. બીજા જીવોનું સ્થિતિકરણ કરવું, બીજાના દોષોને છુપાવવા, બીજા પ્રત્યે વાત્સલ્ય રાખવું સાધન, એ બધા વ્યવહારમાં ઉગ્રહણમાં તો શું છે કે એમનો કોઈ દોષ ખ્યાલ આવી જાય ચારિત્રનો તો પણ એની મુખ્યતા ન કરવી, એને છુપાવવો, પણ એમની એમની જે મહાનતા છે એને પ્રગટ કરવી, એ ઉપગ્રહણ છે. ઉદ્ગોહન ગોહન એટલે ગોપો 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 હોય તો છુપાવો. એ સંવેગ આદિ આઠ ગુણ સાધક છે, સમ્યક્ત સાધ્ય છે. સંવેગ આદિ લીધા છે, આ જે આઠ ગુણ સમ્યક સંકિતનાંગ છે એમાં થોડાક બીજા બીજા આવે છે. નિસંકિત નિકાંક્ષિત એમાં સંવેગ નથી આવતો, એમાં સંવેગ શબ્દ નથી આવતો, એમાં નિકાંક્ષિત આવે છે, એ આઠ યાદ નથી. ચેતન ભાવના સાધક છે અને સહજ સુખ સાધ્ય છે. ચેતન ભાવના કહો કે સ્વરૂપની ભાવના કહો, સ્વરૂપની ભાવના દ્વારા સ્વરૂપ સુખનો આવિર્ભાવ થાય છે, તેથી સ્વરૂપની ભાવના ચેતનની ભાવના સાધક છે અને સહજ સુખ ઉત્પન્ન થવાનું તે સાધ્ય છે. અથવા સહજ સુખનો ઉપભોક્તા છે એ અવશ્ય અવશ્ય ચૈતન્ય સ્વરૂપની ભાવના વાળો સાધક હોય છે. ચૈતન્ય સ્વરૂપની ભાવના થતા સહજ સુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે સહજ સુખની ઉપલબ્ધિ છે એ ભાવનાને કારણ ગણીને અહીંયા સુખને કાર્ય ગણે છે, ભાવનાને કારણ ગણે.
જય હો જય હો.